પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 14/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય 271 શ્લોક ઉપર પ્રવચન પ્રવચન નંબર 84
આત્મા અનાદિકાળથી પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલીને પોતે પોતાની મેરે પર પદાર્થનો અને પુણ્યપાપનો હું કરતા છું એમ પોતે માની બેઠો છે. એ આત્મા આત્માના જ્ઞાનનો કરતા, આત્મા આત્મજ્ઞાન થાય એનો તો કરતા છે, પણ પુણ્યપાપનો અને પર પદાર્થનો આત્મા કરતા નથી. અને છતાં અભિમાન કરીને હું પરનું કરી શકું છું એમ માને છે. એવી મિથ્યા માન્યતાથી આત્મા અનાદિકાળથી દુઃખી થઈને ચાર ગતિના દુઃખને ભોગવે છે. એ દુઃખથી છૂટવાનો ઉપાય બતાવતા સંતો ફરમાવે છે કે આ આત્મા પર પદાર્થનો કરતા તો નથી, એ તો તારું મિથ્યા અભિમાન છે. એને તો ભગવાન તીવ્ર મોહી અને અજ્ઞાની પ્રાણી કહે છે. પણ કદાચિત કોઈ આત્મા એવા મોહને ગાળીને એમ વિચારે કે હું જ્ઞાતા છું પણ કરતા નથી, કરતા બુદ્ધિ રાખવા છતાં પોતાનું ધાર્યું તો કઈ જગતમાં થતું નથી. દરેક ને અનુભવ છે. આ દેહ ઉપર પણ એનો કંટ્રોલ નથી. એ દેહ તો આત્માની નજીક છે, છતાં નાક પડી જાય, મોતિયો આવી જાય, કાનમાં બેરાશ આવી જાય, શરીરમાં અશક્તિ નબળાઈ આવી જાય, શરીરમાં રોગ આવી જાય, તો શરીરની સ્થિતિ પણ સુધારવાની શક્તિ જો આત્મામાં નથી તો પછી હું જ્ઞાતા છું પણ કરતા નથી એમ પાછો ફરીને કોઈ જીવ જ્ઞાતાના પક્ષમાં આવે કે હું તો જાણનાર છું, દેહ મન વાણીને જાણું પણ દેહ મન વાણીને કરું નહીં, પુણપાપના પરિણામ થાય ને જાણું પણ કરું નહીં એમ કરતા બુદ્ધિ છોડીને જે કોઈ આત્મા એમ વિચારે છે કે હું જ્ઞાતા છું અને આ વિશ્વ મારું જ્ઞેય છે એમ પોતાના આત્માને જ્ઞાનમાં જ્ઞેય ન બનાવતા હું જાણનાર છું ને જાણનાર જ મને જણાય છે એમ ન લેતા મને આ પર પદાર્થ જણાય છે એવી બુદ્ધિ જ્યાં સુધી રાખે છે ત્યાં સુધી પણ એને આત્માનો અનુભવ થતો નથી. કેમ કે આત્મા પરને જાણતા પણ એને જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. પરની કરતા બુદ્ધિમાં જ્ઞાન ને સુખ નથી અને પરને જાણવા રોકાય પોતાને ચૂકીને પોતાને ભૂલીને જાણનારને જાણે નહીં અને પરને જાણવા રોકાય તો પણ એને આત્મશાંતિ પ્રગટ થતી નથી. તેથી ખરેખર આ આત્મા જ્ઞાતા અને આ વિશ્વ જગતના પદાર્થો જ્ઞેય એમ પણ નથી. જાણવા લાયક પદાર્થ કોઈ જો હોય આ વિશ્વમાં તો એક મારો આત્મા જ છે. કેમ કે હું મારા આત્માને અંતરમાં જઈને જાણું તો મને આત્માનો અનુભવ થાય, એટલે કે દુઃખ ટળે ને સુખ પ્રગટ થાય. એમ જેને સુખ પ્રગટ થઈ ચૂક્યું છે એવા સંતો અજ્ઞાનીઓને શુદ્ધ આત્માના સ્વરૂપ નો અનુભવ કેમ થાય એનો માર્ગ બતાવતા આત્મા જ્ઞાતા છે અને આ મકાન મારું નહીં છે. મકાન મારું તો નહીં, મકાન મારું માને તો એ તીવ્ર સંસારી મોહી પ્રાણી મિથ્યા દ્રષ્ટિ થોડ છે. પણ મકાન મારું નથી, આ મકાન તો ભૂતકળનું છે, પારકું છે, પારકાને પારકા પણ હું જાણું છું તો કહે છે કે પણ તું એને જાણવા રોકાણો ને તો જ્ઞાન એનું છે કે જ્ઞાન આત્માનું છે? મકાન તને જયારે જણાય છે અને તું એ પક્ષમાં ઉભો છો કે મકાન મને જાણે, જાણું છું મકાન ને, તો જે જ્ઞાન મકાન ને જાણે છે તે જ્ઞાન મકાન નું છે, પથ્થર નું છે, કે જ્ઞાન આત્માનું છે? જો જ્ઞાન આત્માનું હોય તો એ જ્ઞાન માં આત્મા જણાવવો જોઈએ, તો એ તો તને જણાતો નથી. અને જે જ્ઞાન જેનું નથી એને જાણવા રોકાણો તો તને ધર્મ થતો નથી. માટે તારે ધર્મ કરવો હોય આત્માનો તો આ આત્મા જ જ્ઞાતા છે, આત્મા જ જ્ઞેય છે. જાણનારો પણ હું અને જે જણાય છે તે પણ હું. મારો જાણવાનો ભાવ મારી પાસે છે, મારો જ્ઞાન મારી પાસે, અને જ્ઞાનનો વિષય જે જ્ઞેય એ પણ સ્વ છે, પર જ્ઞેય મારું નથી ખરેખર. પછી આત્માને જાણ્યા પછી પર જ્ઞેયને જાણે તો તેને વ્યવહાર કહેવાય. પણ પોતાને જાણવાનું ભૂલીને પરને જાણવા રોકાણો તો પરમાં આત્મબુદ્ધિ મોહ રાગ દ્વેષ થયા વિના રહેતા નથી. માટે મોહના નાશનો એક અમોઘ ઉપાય મંત્ર બતાવે છે કે
જ્ઞાન રાગ ને જાણે ખરેખર જ્ઞાન જ નથી ને,
જ્ઞાન નથી, અજ્ઞાન છે,
અજ્ઞાન છે.
કેમ કે રાગ નું જ્ઞાન નથી. જો રાગ નું જ્ઞાન હોય તો રાગ ની સાથે એકત્વ પામે છે. માટે રાગ નું જ્ઞાન થતું નથી, પણ થાય છે જ્ઞાન તો યોગ્ય આત્માનું પ્રત્યેક જીવને. પણ આ જ્ઞાન આત્માનું થાય છે એ ચૂકી જાય છે. અને આ જ્ઞાન રાગ નું થયું, ક્રોધ નું જ્ઞાન થયું, તો ક્રોધ નું જ્ઞાન થયું એવી માન્યતા કરી તો એ આત્માનું જ્ઞાન એને ઉદય પામ્યું નહીં. અને ક્રોધમાં રાગમાં જેને જાણે એ જ્ઞેયમાં એકત્વ બુદ્ધિ કરે છે. માટે ખરેખર જ્ઞાન રાગ ને જાણતું નથી, પણ જ્ઞાન જ્ઞાન ને જાણતું રાગ ને જાણે તો વ્યવહાર કહેવાય. જ્ઞાન જ્ઞાન ને જાણતું, જ્ઞાન આત્મા ને જાણતું રાગ ને જાણે તો તેને વ્યવહાર કહેવામાં આવે. પણ જ્ઞાન આત્મા ને જાણવાનું ભૂલી અને રાગ ને જાણવા રોકાય તો એ તો અપરાધ, એનો દોષ છે, એમાં આત્મજ્ઞાન ઉદય પામતું નથી. માટે રાગ જ્ઞેય નથી, પણ તારો આત્મા નાયક જ જ્ઞેય છે. જાણનારો પણ આત્મા અને જણાવવા યોગ્ય પદાર્થ હોય પણ પોતાનો આત્મા છે એનો પણ અભેદ ભાવે અનુભવ થાય એટલે તેને સમ્યક દર્શન ધર્મની શરૂઆત એ વિશે ચાલે છે. અહીં તો પ્રથમ પર જ્ઞેય ને હું જ્ઞાયક છું એ ભ્રાંતિ મટાડી છે, ભ્રાંતિ છે. પ્રવચન રત્નાકર નીકળ્યા છે 9 ભાગ, એમાં પહેલો ભાગ છે. પહેલા ભાગમાં 146 પાના ઉપર સંતો ફરમાવે છે કે મારે મારી દશામાં રાગ થાય ને જાણવું તો જોઈએ ને, કશાય થાય ને જાણવું તો જોઈએ ને, એ છે તો ખરું ને, એ જાણેલો પ્રજ્ઞાન તો લખ્યો છે ને. તો કહે છે કે એમાં એને જાણવા રોકાતા આત્મા ને મિથ્યા તો દૃઢ થઈ જાય છે. જાણવાના બાના નીચે, કરવાના બાના નીચે મિથ્યાત, અને જાણવાના બાના નીચે પણ મિથ્યાત. માટે જાણવાનો જો તારો કોઈ વિષય હોય તો તારો આત્મા છે, એને જાણ ને એમાં ઠરી જાય. અને પછી ઠરાય નહીં ને બહાર નીકળે તો દેવગુરુ શાસ્ત્ર છે પર પદાર્થ જણાય તો તેને વ્યવહાર કહેવામાં. જ્ઞાન આત્માને જાણ્યા પછી, જ્ઞાન આત્માને જાણે તે નિશ્ચય, અને જ્ઞાન પરને જાણે તે વ્યવહાર. જ્ઞાન આત્માને જાણે નહીં અને પરને જાણે તો એને વ્યવહાર ન કહેવાય પણ એને અજ્ઞાન કહેવામાં આવે છે. અને એ પર જ્ઞેયને જ્ઞેય બનાવે છે ત્યાં સુધી તેને ધર્મ થતો નથી એ વિષય અપૂર્વ આમાં બતાવે છે. કેમ કે જ્ઞાનીના વ્યવહારને જીવે નિશ્ચય માન્યો. જ્ઞાનીને આત્મજ્ઞાન થયા પછી પર પદાર્થ જણાય તો એને વ્યવહાર કહેવાય. તો જ્ઞાનીના નિશ્ચયને અજ્ઞાની છોડ્યો અને જ્ઞાનીના વ્યવહારને નિશ્ચય માન્યો એ મોટામાં મોટી અજ્ઞાની પ્રાણીની ભૂલ થાય છે. એમ જેમ કે જ્ઞાનીને કોઈ ઉપવાસનો વિકલ્પ આવે, જાત્રાનો વિકલ્પ આવે, પાંચ મહાવ્રતનો વિકલ્પ આવે તો એ તો એનો નિશ્ચય પૂર્વકનો વ્યવહાર છે. તો અજ્ઞાની શું કહ્યું કે એને પૂછતો નથી કે તમે શું કરો છો, પણ એ બાયની ક્રિયાને જોઈને પોતે કોપી કરવા મહિનો એટલે પોતાના ચૂકી ગયો અને જ્ઞાનીના વ્યવહારને નિશ્ચય માની બેઠો એટલે એને નિશ્ચય આત્મભાન પ્રગટ થતું નથી. અહીં તો પાનું 171માં છેલ્લી લીટી છે, 171 પાના ઉપર છેલ્લી લીટી ચાલ્યું છે. ફરી પેલી રહીતો પ્રથમ પર જ્ઞેય, જ્ઞેય એટલે જણાવવા લાયક પદાર્થો, જ્ઞેયનો અર્થ શું, જણાવવા લાયક પદાર્થને જ્ઞેય કહેવામાં આવે અને જાણનારને જ્ઞાન કહેવામાં આવે. કે પ્રથમ પર જ્ઞેય, તે પર જ્ઞેય અહીં તો પ્રથમ પર જ્ઞેય ને હું જ્ઞાયક છું એવી ભ્રાંતિ બતાડી છે. પછી જ્ઞાતા જ જ્ઞાતા છે, જ્ઞાતા જ જ્ઞાતા છે, જ્ઞાતા જ જ્ઞાન છે અને જ્ઞાતા જ જ્ઞેય છે એમ કહેશે. અહો સંતોએ માર્ગ એકદમ ખુલ્લો કરી દીધો છે, વાહ સંતો વાહ. આ કહે છે હું જ્ઞાયક અને સમસ્ત છદ્રયો મારા જ્ઞેય છે એમ તો નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય, કાળ અને પરમાણુથી માંડીને માસ્કંદ કર્મ આદિ મારા જ્ઞેય છે અને હું જ્ઞાયક છું એમ નથી એમ કહે છે. આ કર્મ મારા છે, મારામાં છે એમ તો નથી, પણ કર્મ મારા જ્ઞેય છે. નાના વર્ણ આદિ આઠ પ્રકારના કર્મ મારા છે એ તો અજ્ઞાન છે, પણ આ નાના વર્ણ કર્મ એ મારા જ્ઞેયો જાણવા લાયક પદાર્થો છે અને હું જાણનાર છું એ છે કે એ ભ્રાંતિ છે એમ નથી એમ કહે. આ કર્મ મારા છે, મારામાં છે એમ તો નથી, પણ કર્મ મારા જ્ઞેય છે અને હું જ્ઞાયક છું એમ પણ નથી એ ભ્રાંતિમાં જાય છે. અજ્ઞાની પોકાર કરે છે કે કર્મથી આમ થાય છે અને કર્મથી તેમ થાય છે, પણ અરે સાંભળતો ખરો નાથ, કર્મ તો તને અડતાય નથી. કર્મ તને ક્યાં દુઃખી કરે છે? કર્મ તો ભિન્ન પદાર્થ છે. તારું અજ્ઞાન તને દુઃખી કરે છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. કર્મ જળ પદાર્થ આત્મા ઉપર કંઈ બળાત્કાર કરીને આત્માને રખડાવતા નથી, પણ એનું અજ્ઞાન છે ત્યાં સુધી, ત્યાં સુધી ચાર ગતિમાં રખડે છે ત્યારે કર્મને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. અજ્ઞાની પોકાર કરે છે કર્મથી આમ થાય છે અને કર્મથી તેમ થાય છે, પણ અરે સાંભળતો ખરો નાથ, કર્મ જળ તને અડતાય નથી. વાસ્તવમાં તારા જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે તેમાં પરની અપેક્ષા જ નથી. જીવ સ્વયંમે અજ્ઞાન ભાવે પરણમે, જ્ઞાન ભાવે પરણમે, પણ એમાં પરની અપેક્ષા નથી. એ તો પોતાની પોતાને ભૂલીને અજ્ઞાન રૂપે પરણમે છે અને પોતાને સંભાળીને જ્ઞાન રૂપે પરણમે છે, એમાં પરની અપેક્ષા ક્યાંય આવતી નથી. એવું પદાર્થ સ્વતંત્ર સામર્થ્ય છે. પરિણમ મૂળ એ સ્વતંત્ર આત્માનું સામર્થ્ય છે. એ કંઈ પદાર્થો પરાધીન નથી કે બીજા પદાર્થો આવે ત્યારે આ પરિણમે ને ન પદાર્થ આવે ત્યારે ન પરિણમે એમ નથી. અગ્નિ આવે ત્યારે પાણી ઊંધું થયું છે એમ છે નહીં. પાણી ઊંધું થવાનો એની પર્યાયનો સ્વભાવ છે ત્યારે અગ્નિને નિમિત્ત કહેવામાં આવે છે. આ છ દ્રવ્યો મારા જ્ઞેય એમ તો નથી એ તો ભ્રાંતિ છે. એક ભ્રાંતિ અને એક ભેદરૂપ વ્યવહાર એ બે આત્માના અનુભવમાં પાછળ થાય છે. પણ આત્મા શું અને એનો અનુભવ, આ બે વાત સમજવા જેવી છે. એની દરકાર તેને કરી નથી. મનુષ્યો ભયો તો પણ મારું સ્વરૂપ શું છે એ સમજવાની દરકાર એને કરતો નથી, હજી કરતો નથી. હે ભાઈ, અવસર આવ્યો છે અત્યારે, આ કરી લેવા જેવું છે. ત્યારે આયુષ પૂરું થશે કઈ થઈ શકાતું. આ છ દ્રવ્યો મારા નહીં એમ તો નથી તો કેમ છે? આમ છે, જ્ઞાન અર્થાત જાણપણારૂપ શક્તિ, જ્ઞેય અર્થાત જણાવાયુપ શક્તિ, જ્ઞાતા અર્થાત અનેક શક્તિ એ બિરાજમાન વસ્તુ માત્ર, એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે એવા જ્ઞેયરૂપ છું. હું કહે છે કે આ જે પર જ્ઞેયો છે એવા જ્ઞેયરૂપ હું નથી. હું જ્ઞાનરૂપ તો છું, પણ હું પર જે જ્ઞેયો છે એવા રૂપે હું નથી. જેમ હું જ્ઞાન રૂપે છું એમ હું જ્ઞેય રૂપે પણ હું જ છું. જ્ઞાન પણ હું, જ્ઞેય પણ હું અને જ્ઞાતા પણ હું, એવું મારા આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન એટલે કે જાણવાયુક શક્તિ અને જ્ઞેય એટલે જણાવાયુક શક્તિ મારા માટે, હું મને મારાથી જાણું એવો જ મારો સ્વભાવ છે. એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે. એ ત્રણ ભેદ શા માટે કહ્યું સ્વરૂપ માત્ર? કે પર જ્ઞેય રૂપે હું નથી પણ આવા જ્ઞેય રૂપે હું છું. પર જ્ઞેયથી સ્વજ્ઞેયને જુદો પાડી એમાં ત્રણ ભેદ કરીને સ્વજ્ઞેયને સમજાવ્યું. અનુભવ કાળે કોઈ ત્રણ ભેદ કોને હતા નથી, કોણ જ્ઞાન ને કોણ જ્ઞેય ને કોણ જ્ઞાતા. ત્યાં ઉપયોગ અંદરમાં ગયો ત્યાં આ હું જાણનો રહ માટે જ્ઞાતા છું, જ્ઞાન છું, અને મારો આત્મા મને જણાયો. મારે મારતો માટે મારો આત્મા મને જ્ઞાનમાં જણાયો માટે આત્મા જ્ઞેય થાય છે એવો અનુભવના કાળમાં જ્ઞેય અને જ્ઞાનનો ભેદ પડે તો નથી. ગુણ અને ગુણીના ભેદનો અભાવ થઈ અને અનુભવ થાય છે. આત્માના અનુભવથી ધર્મની શરૂઆત. એ આત્માની અનુભૂતિ વહી ગઈ એ ક્રિયાકાંડમાં લોકો મગ્ન થઈ ગયા અને શુભ ભાવ થાય. કોઈ બંધાય ને કોઈના ફળમાં પાછો દુઃખી થાય, સ્વર્ગમાં જઈને પાછો પાછો દુઃખી દુઃખી થાય. હા, સ્વર્ગમાં ક્યાં સુખ છે ભાઈ? સુખ તો આત્મામાં છે. વિતરાગ ભાવમાં સુખ છે. કોઈ પણ રાગનો કર્યો ઊભો થાય એમાં તો સુખ દુઃખ ને દુઃખ જ છે. શું કહે છે હવે એ જે ત્રણ ભેદ કહ્યા ને, એ ત્રણ ભેદનો અર્થ કરે છે. પેલા શબ્દ કયા, હવે શબ્દનો અર્થ સમજાવે છે. શબ્દ શબ્દ છે પણ એનો જે વાચ્ય અર્થ શું છે એ હવે સમજાવે છે. કે જાણપણા શક્તિરૂપ, જો જાણપણા શક્તિરૂપ હોય એમ લખ્યું. કથનથી જાણપણું ને કથનથી કરવાપણું એમ નથી લખ્યું. જાણપણા શક્તિરૂપ હું અને જણાવા યોગ શક્તિરૂપ પણ હું, જાણનારો પણ હું અને જણાય જે આત્મા મારામાં એ પણ હું છું. જાણનારો જુદો અને જે મારા જ્ઞાનમાં જણાય એ જુદો એમ નથી. જાણનારો પણ હું છું અને જણાય તે પણ હું છું. અંતરમાં જઈને બહારના, આ બહારની વાત હવે નથી. પણ હું શક્તિરૂપ પણ હું ને અનંત શક્તિરૂપ પરતું જ્ઞાતા પણ હું છું. જ્ઞાન શક્તિ અને જ્ઞેય શક્તિ બે ધર્મોથી સમજાવીને એવી બે શક્તિથી માંડીને અનંત શક્તિ આત્મામાં રહેલી છે એ શક્તિ સંપન્ન આત્મા હું છું માટે હું જ્ઞાતા છું. આ અનંત ગુણ નિધાન પ્રભુ આત્મામાં, પ્રભુ આત્મા પ્રભુ છે, પરમાત્મા છે. વર્તમાનમાં હો ને ન દેખ, ઇન્દ્રિય જ્ઞાન ને તું ન દેખ, આ ચામડાને ન દેખ, આ સ્ત્રીનું શરીર ને આ પુરુષનું શરીર છે એને ન દેખ તું, અને કર્મને ન દેખ, કર્મના લક્ષ્ય થકી પુણ્યપાપની વૃત્તિ એને ન દેખ, વ્રત અવ્રતના વિકલ્પને ન દેખ, ઇન્દ્રિય જ્ઞાનને ન દેખ. એક અંદરમાં નિહાળ તો ખરો પ્રભુ, તું પ્રભુ. આત્મામાં એક જાણપણારૂપ શક્તિ છે. મારામાં શું છે એ જેને વિચાર્યું નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા રાખું કે પણ પોતાનો વિચાર એને એક સમય માત્ર થયો નથી. કે છે પ્રભુ આત્મામાં એક જાણપણારૂપ શક્તિ છે. રાગને કરવાની શક્તિ, પુણ્યપાપને કરવાની શક્તિ આત્મામાં નથી. પુણ્યપાપને કોણ કરે છે? એ પરિણામ પરિણામને કરે છે એમ જ્ઞાન જાણે છે, એવી જાણવાની શક્તિ આત્મામાં છે. પણ પુણ્યપાપને કરવાની શક્તિ આત્મામાં નથી. જો પુણ્યપાપને કરવાની શક્તિ હોય તો કોઈને અર્યંત અને સિદ્ધપદ થાય નહીં. પુણ્યપાપ જ ક્રિયા કરે અને ચાર ગતિમાં રખડે, પણ એવો આત્માનો સ્વભાવ નથી. એ અજ્ઞાનમાંથી ઉભેલું ઊભું થયેલું કર્તૃત્વ છે. જ્ઞાન સ્વભાવ આત્મામાં તો જાણપણા જ શક્તિ છે. રાગને કરવાની શક્તિ ભગવાન આત્મામાં નથી. રાગને કરતો નથી, રાગ થાય એને જાણે, અને જે જાણપણું આત્મામાં છે પણ રાગ આત્મામાં નથી. માટે આત્મા રાગનો કરનારો નથી. આત્મા રાગનો જાણનારો છે એમ કેવું તે પણ વ્યવહાર છે. પણ આત્મા તો આત્માને જાણે એવો સ્વભાવ છે. આ અનંત ગુણ નિધાન પ્રભુ આત્મામાં એક જાણપણા રૂપ શક્તિ છે, જાણવાની ક્રિયા, જેમાં માત્ર જાણવાની ક્રિયા થાય એવી શક્તિ સંપન્ન આત્મા છે. રાગની ક્રિયા થાય જેમાં એ આત્મા નથી, અનાત્મા છે. રાગની ક્રિયા અનાત્મામાં થાય છે અને આત્મામાં જાણવાની ક્રિયા થાય છે. બે ભાવ ભિન્ન છે, જેમ દેહમાં આ જળ છે એની ક્રિયા થયા કરે છે, એમાં એ ક્રિયા આત્મામાં નથી. એમ રાગ થયા કરે એની ક્રિયા રાગમાં છે, અનાત્મામાં છે. રાગ અનાત્મામાં થાય છે, આત્મામાં જ્ઞાન થાય અને અનાત્મામાં રાગ થાય. આત્મામાં સુખ થાય અને અનાત્મામાં દુઃખ થાય. આત્મા સુખમય છે, દુઃખમય આત્મા નથી. ગુણ નિધાન પ્રભુ આત્મામાં એક જાણપણાનું શક્તિ છે અને એક જ્ઞેય શક્તિ, પ્રમેત્વ શક્તિ પણ છે. જ્ઞેય શક્તિ, પ્રમેત્વ શક્તિ એટલે શું? કે પોતાના જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય જ અનુભવમાં આવે, પ્રત્યક્ષ થાય. જ્ઞાનમાં પોતાના આત્માના દર્શન થાય. દર્શન દેનારો પોતે અને દર્શન લેનારો પણ પોતે. નિશ્ચયમાં દર્શન દેનાર પણ પોતે. દર્શન કોણ દે છે? આત્મા. દર્શન કોણ લે છે? કે આત્મા. નિશ્ચયમાં જો દર્શન દેનાર પણ આત્મા અને દર્શન લેનાર પણ આત્મા. વ્યવહારમાં શું? કે દર્શન દેનાર અર્યંત પરમાત્માની પ્રતિમા હતી અથવા સાક્ષાત પ્રતિમા ન હોય, એટલે સાક્ષાત હોય તો એ દર્શન દેનાર થયા અને આ દર્શન એનો લેનાર થયો. એ છે કે જ્યાં સુધી તારી એવી પ્રવૃત્તિ છે ત્યાં સુધી તારો ઉપયોગ આત્મામાં આવશે નહીં. છતાં સાધકને પ્રતિમાની દર્શન કરવાનો ભાવ તો આવે પણ સ્વરૂપમાં ઠરાતું નથી અને અસ્થિરતાથી આ ભાવ આવે છે. પ્રભુ આ અસ્થિરતાના ભાવમાં તારો ઉપકાર માનું છું કે તે મને આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. પણ કે છે કે દર્શન દેનાર ને લેનાર એ જ્યાં સુધી સર્વથા ભિન્નતું રાખીશ ત્યાં સુધી આત્માનો અનુભવ ધર્મ થશે. પ્રતિમાની સામે ઉભો છો ત્યારે વિચારજે, પ્રભુ વ્યવહારથી તું મને ભલે દર્શન દેનારો હો પણ નિશ્ચયથી તો મારો આત્મા જ મને દર્શન દેનારો છે. અને મારે તારા દર્શન કરવા માટે મારે તારી પાસે આવવું પડે છે અને મારા ભગવાન આત્માના દર્શન કરવા માટે મારે ક્યાંય જવું પડતું નથી. એ છે કે પેરેલિસિસ નો એટેક આવ્યો, કઈ વાંધો નહીં પ્રભુ, દર્શન દેનાર પણ તારી પાસે છે, દર્શન લેનાર પણ તારી પાસે છે. તને કદાચ મંદિરે જવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય તો હવે તે દર્શન બહુ પીડા ભગવાનના, બીજા ભગવાનના, તું તારા ભગવાનના દર્શન કરી લે. દર્શન દેનાર પણ પોતે અને લેનાર પણ પોતે, એને નિશ્ચય કહેવાય. અને દર્શન દેનાર બીજો અને દર્શન લેનાર બીજો એને વ્યવહાર કહેવામાં આવે છે. એમાં શુભ ભાવ ઉત્પન્ન થાય છે, જગપદ છે. શું કહ્યું? એમાં રાગ ઉત્પન્ન થાય છે, ભલે પ્રશસ્ત રાગ, શુભ ભાવ.
સાધકની ચારિત્રની સ્થિરતાની શ્રેણી ગણે ને
અસ્થિરતા,
અસ્થિરતાની
અસ્થિરતાને હિસાબે એને ભગવાનના દર્શન કરવાનો ભાવ આવે છે. પણ સાધક જ્યારે ભગવાનના દર્શન કરે છે ત્યારે સાધક નિશ્ચયથી પોતાના આત્માને દર્શન કરતા કરતા એને કરે છે અને અજ્ઞાની પોતાના દર્શનને છોડી દે અને એકલા ભગવાનના દર્શન કરવા જાય છે. સાધક તો ભગવાન પ્રતિમાની સામે ઉભો છે ત્યારે પણ સાધકનું જ્ઞાન તો આત્માને જાણતું જ પ્રગટ થાય છે, પણ એ ઉપયોગ અંદરમાં નથી જતો એટલે કે વ્યવહારે જ્ઞાનનું ઉદય થાય છે. નિશ્ચયથી તો જ્ઞાનનું જ્ઞેય આત્માન છે. એ માટે પોતાને દર્શન કરતો કરતો પરનો દર્શન કરે છે, પોતાના દર્શનને છોડીને એ ભગવાનના દર્શન કરતો નથી. અંતરંગની ક્રિયા સાધકની એ સાધક જાણે, બીજો કોણ જાણી શકે? અજ્ઞાની જાણી શકતો નથી. ઉર્ધ્વપણે તો એ આત્મા જ જણાય છે પ્રતિમાની સામે પણ. એ ભગવાનની પૂજા આ બોલે છે બેન, એમાં સંધ્યા બોલે છે એમાં પણ એ આવે છે. હે ભગવાન, તારી સામે હું જઉં છું ત્યારે પણ મને જાણનાર જણાય છે. આહા, આ કોઈ જ્ઞાનની કા અપૂર્વ અસ્તિત્વ છે, સ્વાધીનતા આમાં છે ભાઈ, બાકી બધું નકામું છે. આત્માને જાણ, પ્રથમ આત્માને જાણ. હા, પેલા શું કરવું મારે કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. કેની માફક? જેમ રાજા, જેમ પ્રથમ રાજાને જાણવો. ધનનો અર્થી જેને ધન પ્રાપ્ત કરવું હોય એને રાજાને પ્રથમ જાણવો, પછી એની સેવા કરવી, એને શ્રદ્ધા કરવી કે આ રાજા છે, અને પછી એને પ્રસન્ન કરે. અગાઉના કાળમાં બારોટ હતા ને, બારોટ એને વિચાર કર્યો કે થોડી મહેનતે આપણે જિંદગી આખી ન કમાવું પડે, એટલે એ બારોટ રાજાને વખાણ કરે. તો એ રાજાને જાણે કે આ રાજા છે, પછી શ્રદ્ધા કરે કે રાજા છે, પછી એનું અનુચરણ કરે, એ તેના વખાણ કરે, સેવા કરે વગેરે વગેરે. ત્યારે દીવાનને બોલાવીને કે આને ત્રણ ગામ લખી દો તાલપત્ર ઉપર, તાંબાના પત્ર ઉપર ત્રણ ગામ બક્ષીસ બારોટને, કે આજીવિકા એને કમાવાની જરૂર નહીં. એમ ધન અર્થી પ્રથમ રાજાને જાણે, ધનનો લોભી. કેવો? ધનનો લોભી. એમ જો ધર્મનો લોભી હોતું, ધર્મનો લોભી હોતો પ્રથમ આત્માને જાણ. હા હા, અને એનું શ્રદ્ધાન કર, અને પછી એની સેવા કર. તો આ જે ભગવાન નાયક રાજા છે, દેવાધિદેવ, એ તને સુખનો ઢગલો આપશે. એ રીજાય તો એને સુખ આપી દે, એને રીજવો જોઈએ, એને અંતરમાં જઈને એના દર્શન કરે તો રીજાય. પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગ ટકતો નથી. જો ઉપયોગ ટકી જતો હોય તો પ્રતિમા પાસે જતાય નથી. એમાં એકાંત નથી કે બધા સાધક પ્રતિમા પાસે જાય જ, એવો નિયમ નથી. જેનો ઉપયોગ આત્મામાં ન ટકે એ પ્રતિમાના દર્શન કરવા, પૂજા કરવા જાય. પણ મુનિરાજ જંગલમાં છે, અને જો ઉપયોગ આત્મામાં ટકે છે તો બે દીએ, ચાર દીએ, છ દીએ પણ ગામમાં આહાર માટે કે દર્શન માટે આવતા નથી. કેમ કે એનો ઉપયોગ આત્મામાં ટકે છે તો વાં જવાની જરૂર નથી. પણ જો ઉપયોગ, જો ઉપયોગ સાધકનો દુકાન તરફ જતો હોય અને એ કે મારે પ્રતિમાના દર્શન કરવાની શું જરૂર, તો એ સાધક જ નથી, ખોટો છે. તું તારી બાઈની સામે જો જ, અને ભગવાનની સામે જોવું નથી તારે. એમ એ કઈ શોભે છે તો અનિતિ છે. તારી સ્ત્રીની સામે જોયા કરે તું ટગર ટગર, અને વાં કે પ્રતિમાની સામે હું કામ જવું જોઈએ? પાપના ભાવને પોષે છે અને પુણ્યના ભાવનો નિષેધ કરે છે, એ તો કઈ લાયક જીવ નથી. માટે સ્વરૂપ પણ ન ટકાય તો સાધક પણ ભગવાનની પૂજાનો ભાવ પણ આવે, યાત્રાનો ભાવ પણ આવે, નિત્ય દેવ દર્શનનો ભાવ પણ એને આવે છે. એ પાપથી બચવા માટે પુણ્યની પ્રવૃત્તિ એટલી એને આવી જાય છે, કરવી પડે એમ નહીં, આવી જાય છે. સમજી ગયા? કેમ કે ઠરાતું નથી. જો ઠરાતું હોય તો ભગવાનનો ઉપદેશ છે કે બેગડી ઠરી જાય ને, ઠરી જાય તો કેવું જ્ઞાન થાય? અમારો આદેશ તો ઠરવાનો છે. તારાથી ઠરાતું નથી તો પ્રશસ્ત એવા નિમિત્ત તરફ એનો ઉપયોગ ગયા વગર રહેતો નથી. પ્રભુ આપે મને આ માર્ગ બતાવ્યો, આપણો આપનો અનંત ઉપકાર છે, હું આપના દર્શન કરવા આવ્યો છું. પણ હું આપના દર્શન કરવા આવવાનું કારણ શું છે? એક વાત સાંભળવા દેવી, સમજવા દેવી છે બધાએ. એક વખત હું ઇન્દોર ગયો તો ઇન્દોરમાં વાંચન એક જગ્યાએ ચાલતું હતું, પણ અહીંયાથી 5-6 માઇલ દૂર પરાવમાં એક મંદિર બંધાવેલું. તે એ મંદિરવાળાઓ આવ્યા કે પંડિતજી, અહીંયા બધા પંડિતજી કે વાંચી અને પંડિતજી, હું તો વેપારી છું. તો પંડિતજી કે અમે અહીંયા મંદિર જોવા હે તો આપ એક દફે મંદિર મેં દર્શન કરને કો આવો. અચ્છા, મેં કહ્યું આવીશું. પછી સાંજે બધા ત્યાં મુમુક્ષોની સાથે દર્શન કરવા ગયા મંદિર. એ ભાઈઓ બધા બેઠા હતા ત્યારે મેં એક વાત કરી. મેં કહ્યું આ આપણે મંદિર બંધાવીએ છીએ અને પ્રતિમાના દર્શન કરવા આપણે આવીએ છીએ, નિત્ય દેવ દર્શન આપણે કરીએ છીએ, એનો હેતુ શું છે? એ કંઈ સમજાય છે? તો કે સમજાય. બિલકુલ જુઓ, એક વખત જંગલ ની અંદર એવું બન્યું ભાઈ શાંતિભાઈ કે એક સિંહ નું બચ્ચું નાનું સાધુ જન્મેલું એ ઘેટા ને બકરા ના ટોળા માં ઓલો તો ચારતો હતો ભરવાડ, તો અને ચારવા માટે ભેગો, એ તો ભેગા જ ભેગા ગયા ને, તો એની સાથે સાથે રહેતા રહેતા એને એમ ભ્રમણા થઈ ગઈ કે હું આની જાતનો છું, ઘેટો જ છું, એનો સ્વર ભૂલી ગયો, સમજાય છે, હું સિંહ છું એનું વિસ્મરણ થઈ ગયું, અને જેનો સંઘ હતો એ એવો છો એને થઈ ગયો, એમ કરતા કરતા એ તો મોટું થવા માંડ્યું, સિંહ થઈ ગયો, તો એના ભેગું જ રહીએ, એ કાંઈ એને ખાઈ ઓલું આના પી બી એને આ અને કાંઈ નહીં ભેગા ને ભેગા સાથે ઉછરેલા. એમાં એક પહાડ ઉપર ટેકરી ઉપર સિંહ આવ્યું અને એને છેટીથી જોયું, અરે આ મારી જાતનો આ સિંહ આ બકરાના ટોળામાં ઘેટાના ટોળામાં ક્યાંથી આવી ગયો, હવે એને છોડાવો કેમ, એને તો એ સિંહ ને છોડાવો હતો પોતાની જાતના સિંહ ને, ત્યારે ત્યાંથી એને ત્રાળ મારી અને ત્રાળ મારીને એની ભાષામાં કહ્યું કે પેલા તું મારી સામે જો, સિંહ માંથી ગર્જના કરે છે, ઓલાને કહે છે કે તું પેલા મારી સામે જો, મારી સામે જો અને તારી સામે જો, બસ એટલું તું કહે. ઈ સિંહનું જે ઓલું બાળક વચ્ચે મોટું થતું હતું માંથી ગર્જના આવી એટલે આમ સ્વરૂપ જોયું, એને આમ સ્વરૂપ જોઈને આમ જોયું, આમ ત્યાં જોયું ત્યાં છકડો મારીને, અરે હું તો સિંહ છું, આ હું ઘેટા બકરા માં ક્યાં આવી, સમજાય છે દ્રષ્ટા. આ પ્રતિમા ના દર્શન શા માટે છે એનો ન્યાય આપું છું. તો ત્યારે પ્રતિમા ના દર્શન શા માટે કરવા આવું છું પ્રભુ, કે 24 કલાક વેપાર રોજગારમાં ફસાયેલો, મારા આત્માનું મને વિસ્મરણ થઈ ગયું હતું, અને જ્યાં હું તારી પ્રતિમા ના દર્શન કરું છું ત્યારે મારું સ્મરણ મને તાજું થાય છે, હું તારો દર્શન કરવા આવું છું એ મારા દર્શન ના સ્મરણ માટે આવું, હું તારું દર્શન શા માટે કરું છું કે મારું વિસ્મરણ છે, તું આખી રાત ગઈ, કાલનો દિવસ ગયો, વેપાર રોજગારમાં હતો, રાત્રે નિંદ્રામાં પ્રમાદ ગયો, મને સવારે ઉઠ્યો મને સીધું મારું સ્મરણ નહોતું થતું, મને સીધું સ્મરણ થાય તો તારી પાસે આવવાની કઈ જરૂર નથી, પણ મને એટલું બધું વિસ્મરણ થઈ ગયું વેપાર રોજગારમાં, કુટુંબ પરિવારમાં, બાયડી છોકરામાં, પ્રભુ હું તારા દર્શન માટે આવ્યો છું ને, પણ જ્યાં તારી વિતરાગી પ્રતિમા હું જઉં છું ને ત્યાં મને મારું સ્વરૂપનું સ્મરણ થાય છે, અરે તામી તારી સામે જોતા જોતા કોઈ વખતે તો ઉપયોગ મારી સન્મુખ થઈ નિર્વિકલ્પ ધ્યાન મને આવે છે, હું તો તારા દર્શન કરવા આવું છું એ મારા દર્શન કરવા માટે આવું છું, મારું વિસ્મરણ મને થયું હતું ને એટલે સ્મરણ થાય છે, અને એ જેને જ્ઞાનીને નહીં પ્રગટ થાય છે ને એને નિક્ષેપ પણ હોય છે, એ નિક્ષેપના 4 પ્રકાર છે, નામ નિક્ષેપ, સ્થાપના, ભાવ અને દ્રવ્ય, તો એ ભગવાનની પ્રતિમા છે ને અનાદિની છે, અને સ્થાપના નિક્ષેપ એને કહેવાય, જ્ઞેયના ભેદને સ્થાપના નિક્ષેપ કહેવાય, એટલે શું કે જેવું પરમાત્માનું રૂપ હોય એવું જ એમાં કૃતિ કરવામાં આવે તેને સ્થાપના કહેવામાં આવે છે, કે તારું રૂપ જોય અને માને મારું સ્મરણ થાય છે, હું તને રાજી કરવા આવતો નથી, કેમ કે તું તો વિકરાગ છો, કોઈ તારા દર્શન કરે કે કોઈ દર્શન ન કરે તું તો અમારી સામે જોતો નથી, મને ખબર છે હું તારા દર્શન કરવા આવું છું ને, તો તું તો મારી સામે જોતો નથી મને ખબર છે, પણ છતાં પણ હું આવું છું ને, એ તો મારા સ્વાર્થ ખાતર મને વિસ્મરણ થઈ ગયું તો મારું સ્વરૂપ, પણ જ્યાં પ્રતિમાને હું જોઉં છું જીન પ્રતિમા જીન સારખી, તું તો સાક્ષાત ભગવાન અને તારું રૂપ જોતા મને મારા રૂપનો પ્રતિભાસ થાય છે, હું તો મારા સ્વાર્થ ખાતર આપને પગે લાગવા આવું છું, તને સારું લગાડવા આવતો નથી, કેમ કે તું તો વિતરાગ આવો છો, હે કોઈ તને પગે લાગે કે પગે ન લાગે તને તો કઈ પડી નથી, માટે એ પ્રતિભાની સ્થાપનાનો જે વ્યવહાર છે એ અનાદિકાળનો યથાર્થ છે, એમાં કઈ ફેરફાર છે નહીં, માટે સાધકને જ ખરેખર સાધક થયા પછી પ્રતિમાનો વ્યવહાર હોય, પણ સાધક ન થાય સાધક થવું હોય એને પણ અરિયંતની વાણી સાંભળતા બહુમાન આવતા અરિયંતની પ્રતિમાના દર્શન કરવાનો ભાવ આવે છે. સિંહનો દાખલો આપ્યો ને, જ્યાં તારી સામે હું જોઉં છું કે તારી સામે જોઉં છું, હું મારી સામે જોઉં છું, અરે તું પણ અરંત ને હું પણ અરંત છું, મારા સ્વરૂપનું મને સ્મરણ થાય છે, આટલા માટે પ્રતિમાનો વ્યવહાર રહેલો છે, યથાર્થ છે વ્યવહાર, વ્યવહારના સ્થાને યથાર્થ છે એમ. અહીંયા તો કે છે કે પ્રતિમાની સામે જોવાનું બંધ કરી દે અને તારી વિતરાગી પ્રતિમાની સામે જો, તું જ જ્ઞેય ને તું જ જ્ઞાતા. આ તો અલૌકિક અપૂરો વાત સાંભળવા મળે ક્યારે? જ્ઞાની ની વાણી કે ચક્રવર્તી કરતા પુન પુન વધી જાય ત્યારે જ્ઞાની ધર્માત્માઓ અનુભવી ની વાણી કાન ઉપર આવે છે, એને અપનાવે તો પોતે પણ ભગવાન થઈ જાય. ઇન્દોરમાં વાત કરી ભાઈ, મને ખુશી ખુશી થઈ ગયા. હા હા, કેટલાક તો બિચારા એમ થાય છે કે અમે તો આ ગતાનું ગત એમને પગે લાગીએ છીએ, દિગંબર ધર્મમાં એનમાં, એટલે ભગવાનના દર્શન કરવા, પણ શા માટે દર્શન કરવા આવો છો એનો કોઈ વિચાર કરે નહીં. આ અનંત ગુણ નિધાન પ્રભુ આત્મામાં એક જ્ઞાનપણારૂપ શક્તિ અને એક જ્ઞેય શક્તિ, પ્રમેત્વ શક્તિ પણ છે. એના દ્રવ્ય ગુણ પર્યાયમાં જ્ઞાનની જેમ જ્ઞેય શક્તિનું પ્રમેત્વ શક્તિ પણ વ્યાપક છે. જેમ જ્ઞાનમાં પ્રમેય નામ જાણવાની શક્તિ પણ જણાવવાની શક્તિ છે, એમ પોતાના દ્રવ્યમાં અનંત ગુણોમાં અને અનંતિ પર્યાયો, એ અનંત ગુણ એક દ્રવ્ય અનંત ગુણ અને અનંતિ પર્યાય એ બધામાં જ્ઞેયત્વ શક્તિ વ્યાપક હોવાથી એ જ્ઞાનમાં આખો આત્મા જ્ઞેય થાય છે. દ્રવ્ય ગુણ પર્યાય સહિત એકલો દ્રવ્ય જ્ઞેય થાય અને પ્રગટ થયેલી જ્ઞાનની પર્યાય ન જણાય એમ છે નહીં, અને આનંદની પર્યાય જણાય તો પણ પર્યાય દ્રષ્ટિ થતો નથી. એમ દ્રવ્ય ગુણ પર્યાયમાં જ્ઞાનની જેમ જ્ઞેય શક્તિનું પ્રમેય શક્તિનું વ્યાપક એટલે ફેલાયેલી છે. એક શક્તિ જ્ઞેયત્વ એવી છે કે એ બધામાં ફેલાયેલી છે, આખો આત્મા એમાં જણાય છે. જેમ સોનું છે, સોનાને જાણતા સોનાના પરિણામ પણ જણાય છે, તો એની આખામાં એ જ્ઞેયત્વ શક્તિ વ્યાપક રહેલી છે. ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, એની સન્મુખ થતાં એ આત્માને જેમ જ્ઞાનમાં જ્ઞેયત્વ છે એમ બધા ગુણો અનંતા આનંદાદિ અને એ પર્યાયો એની એ બધામાં જ્ઞેયત્વ હોવાથી જ્ઞાનમાં જણાઈ જાય છે. એક સમયમાં અક્રમે અતિન્દ્ર જ્ઞાન જાણી જાય છે. સમય એક અક્રમ અને અતિન્દ્ર જ્ઞાન આત્માની સન્મુખ થતાં એ આખા આત્માને દ્રવ્યો પર્યાયને જાણે છે, એને સ્વજ્ઞેય થયું કહેવામાં આવે છે. અને ધ્યેયપૂર્વક આવું જ્ઞેય થાય ને થાય, જ્ઞેયમાં ટુકડા નથી, એ દ્રવ્ય જણાય ને પર્યાય ન જણાય એમ છે. કેમ કે દ્રવ્ય ગુણ પર્યાયમાં જ્ઞાનની જેમ જ્ઞેય શક્તિનું પ્રમેત્વ શક્તિ વ્યાપક છે, ફેલાયેલી છે, પસરેલી છે. જેથી જે પ્રમેય જ્ઞેય પર્યાય છે તે પણ હું, પ્રમેય એટલે જ્ઞેય પર્યાય તે પણ હું, જ્ઞેય પર્યાય હો દ્રવ્ય તો હું, જ્ઞેય પર્યાય છે તે પણ હું, અભેદ ભાવે આ તો ભેદથી સમજાવે. જ્ઞાન પણ હું અને અનંત શક્તિનું ધામ જ્ઞાતા પણ હું. અંદર જોને, અંદર જોને, તને કામ કરું થાય. અહો બહુ સરસ વાત છે ભાઈ, તારે પર સામે ક્યાંય જોવાનું જ નથી. આ હા, શું કહે છે કે તારે પરની સામે ક્યાંય જોવાનું નથી, કેમ કે તારું સુખ પરમાંથી આવવાનું નથી, કે તારું સુખ દુકાનમાંથી આવવાનું નથી ભાઈ, કે તારું સુખ કાપડમાંથી આવવાનું નથી, અને કાપડનો વકરો થાય ઝઘડો 5000 નો એમાંથી સુખ આવવાનું નથી, અને તારું સુખ પુત્ર પુત્રીની સામે જોવાથી તારું સુખ તને આવવાનું નથી. તારું સુખ તો તારા આત્મામાં ભરેલું છે, એની સામે જો, અને જો તને સુખ ન મળે તો મારી પાસે લઈ જાજે. જ્ઞાની પોકાર કરે છો કે તારું સુખ તારી પાસે છે અને પ્રયોગ કર તો અંતરમાં જા, અને જો તને સુખ ન થાય તો મારી પાસે આવજે. ભાઈ આવે જ નહીં પછી. ઓહો બહુ સરસ વાત છે ભાઈ, તારે પર સામે ક્યાંય જોવાનું જ નથી હો, ક્યાંય કોઈ પર પદાર્થની સામે ધર્મ કરવા માટે જોવાનું નથી, પ્રતિમાની સામે જોવાનું નથી. લાલ એ કે છે હમણાં, ત્યારે પ્રતિમાની સામે શા માટે જાય છે એ તો ઠરાતું નથી, એને પોતાનું થોડું વિસ્મરણ થાય છે એટલે ફરી ફરીને સ્મરણ કરવા માટે જાય. અરે તારી પ્રતિમાને જોઈને મારો આત્મા મને યાદ આવે છે, એટલા માટે હું મારું છું. અગાઉના કાળમાં હજી એ છે, જોકે અગાઉના કાળ હું નાનો વર્ગ ભાઈ વાત કરું છું, ગામડામાં જન્મ તો ખેડૂત લોકો બધા આખો દિવસ તો ખેત ઉપર ગયા હોય, સવારના વહેલા 5 વાગે પરોઢી વ્યા જાય અને ભાતું પણ ન્યાય ખાય, ભાત લઈને આવે બહેનો, પછી સાંજે થાયકા પાયકા આવે એ વાળું કરી અને પછી રામ મંદિર હોય ને ત્યાં બધા ભેગા ભગવાનના દર્શન કરો, થોડી શાંતિ હશે. સમજી ગયા? અન્યમતીમાં આ વ્યવહાર છે, અપેક્ષિત શાંતિ એ તો અપેક્ષિત સમજવા જેવું છે. હા, તો કહે છે કે હું મારા આત્મામાં હવે ટકાતું નથી, એટલે મારું સ્મરણ કરવા માટે આ હું તારા દર્શન કરવા આવું છું. હું તો મારી સામે ભલે જોતો નથી મને ખબર છે, પણ હું તો તારો દર્શન કરવા, મારા દર્શન કરવા માટે આવું છું એમ. બહુ સરસ છે ભાઈ, તારે પરસામે ક્યાંય જોવાનું, ભગવાન સર્વજ્ઞ દેવ સામે તારે જોવાનું નથી, પ્રતિમાની સામે તો જોવાનું નથી, પણ સાક્ષાત સમોસણ બિરાજમાન હોય અને ભગવાન મહાવીરની વાણી છૂટતી હોય તો તને તારા આત્માને સામે જો તો તને શાંતિ થશે, એની સામે જોઈશ તો તને શુભ ભાવ થશે, કોઈ જ મંદાકે પણ ગરમ થશે નહીં. ભગવાન સર્વજ્ઞ દેવ સામે તારે જોવાનું નથી, કેમ કે ભગવાન સર્વજ્ઞ દેવ સમોસણમાં બિરાજી રહ્યા હોય તે તારું જ્ઞેય અને તું જ્ઞાયક એમ છે નહીં. અધ્યાત્મની વાત જગતના જીવના કાન ઉપર આવી નથી, પણ ભાઈ કહેતા હતા કે આ વાત જગત સાંભળે તો વિચાર કરે, પણ આવી વાત સાંભળવાય મળતી નથી. એ વિચાર ક્યારે કરે, નિર્ણય ક્યારે કરે, ને અનુભવ ક્યારે કરે? પણ દુકાને જતા પ્રત્યક્ષ લાભ દેખાય, આત્માનો વિચાર કરતા એને લાભ દેખાતો બધી વિરાય ગઈ છે, મૂઢ થઈ ગયો છે એ આત્મા. સમોસણમાં બિરાજી રહ્યા હોય કે તારું જ્ઞેય અને તું નાયક એમ છે નહીં, ભગવાન સંબંધી કે તેમની વાણી સંબંધી પર્યાયમાં તને જે જ્ઞાન થયું તે જ્ઞેયને તું જાણે છે, ભગવાન જે જ્ઞાનમાં જણાય એ જ્ઞાનને તું જાણનારો છો, અને ભગવાનની વાણી જે જ્ઞાનમાં જણાય તે જ્ઞાનને તું જાણનારો છો, વાણીને નહીં, વાણી તો નિમિત્ત માત્ર છે. દુઃખી છે, સર્વજ્ઞ ભગવાન જ્ઞાનમાં જણાયા, તો સર્વજ્ઞ ભગવાન જ્ઞાનમાં જણાય છે કે સર્વજ્ઞ ભગવાન જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાન જણાય છે? જો સર્વજ્ઞ ભગવાન જણાય તો અજ્ઞાન છે, સર્વજ્ઞ ભગવાન જેમાં જણાય એ જ્ઞાન જણાય તો સમય જ્ઞાન છે. એ આત્માને જાણ્યા પછી હો, આ તો ભેદથી સમજાવું છું, ઉપાય નથી બીજો. અહીંયા એ વાત છે, જો કે શું કે છે આમાં લખેલું છે, 5 લીટી છે. ભગવાન સંબંધી 5 170 ભગવાન સંબંધી, એક કે તેમની વાણી સંબંધી, ભગવાન જ્ઞાનમાં જ્ઞેય હોય કે વાણી જ્ઞાનમાં જ્ઞેય હોય એ બે વખતે પર્યાયમાં તને જે જ્ઞાન થયું એ જ્ઞાન તો આત્માનું થાય છે, બોલ તો નિમિત્ત માત્ર છે, ભલે એ નિમિત્તનું જ્ઞાન થયું તે વખતે તે જ્ઞેયને તું જાણે છે, તારી જ્ઞાનની દશાને તું જાણનારો છો, વાણીને અને ભગવાનને નહીં. કેમ કે જ્ઞાન જ્ઞાનમાં રહીને જ્ઞાન જાણે છે, જ્ઞાન જો વાણીમય થાય તો વાણીને જાણે, જ્ઞાન જો ભગવાન પર તરફ લક્ષ કરે છે એ મય થાય તો એને જાણે, તન્મય તો થતું નથી તો જે જ્ઞાન જેની સાથે તન્મય છે એને જાણે છે, તન્મય નથી એને જાણતો. આપણે તો સ્વાધ્યાય કરીએ છીએ, આપણે કઈ ઉતાવળ નથી, કેમ કે એક ને એક વખત વધારે વાત, એક વાત વધારે વખત જયારે જાણવામાં આવે ત્યારે એને ખ્યાલમાં થોડુંક ખ્યાલમાં આવે, થોડુંક જરીક એકદમ બધું તો ખ્યાલમાં આવે તો ખ્યાલ થઈ ગયા. ગુરુદેવ પરમાત્મા કે સમજાય છે કઈ, એમ કે તને થોડુંક સમજાય છે એમ, જો સમજાઈ જાય તો ન્યાલ થઈ જા, પણ કઈ સમજાય છે એમ, સમજાય છે કઈ એમ, એટલે કઈ થોડું સમજાય છે એમ અહીંયા કહે છે.
જ્ઞાની જાણે સમજાશે તો થોડુંક સમજાશે, પ્રાથમિક ભૂમિકામાં
પ્રાથમિક ભૂમિકા
જ્ઞાની જાણે ને
થોડું સમજશે તો આગળ વધશે, પણ સમજાય છે કઈ, અને જો કઈ ન સમજાતું હોય તો તારા ભાઈ ઉઠી ગયા છે. અમે શું કહીએ, અમે તો કેતા જાય ને વ્યા જાય, આ ભારતમાં શું છે કે જ્ઞાની પાકે કેતા જાય અને ચાલ્યા જાય, કેતા જાય ને સિદ્ધ પદ ન આસ્તે આસ્તે બેટા ભાવ કોકનો એક બે ભાવ ઈજુ તો ગૌણ છે કેતા જાય ને ચાલ્યા જાય એ ભારત ની અંદર આ પ્રણાલિકા અધ્યાત્મની છે. બાકી જગતમાં અમેરિકા જાઓ, ચીન જાઓ, રશિયા જાઓ, કોઈ પણ પ્રદેશમાં તમે જાઓ, આ શુદ્ધાત્માની વાત એ છે. આ વાત છે એનું કારણ કે 24 તીર્થંકરના જન્મ અહીંયા છે, 5 કલ્યાણક પણ અહીંયા થાય છે, દેવધ્વની પણ આ પ્રદેશમાં છૂટે છે, એટલે આ ધારાવાહી સંસ્કાર થોડા જાજા પણ અહીંયા અટકી ગયા છે. મૂળ કારણ એ છે. ફરીને શું કહ્યું અહીંયા ગુરુદેવ એમ સમજાવે છે કે જો ભાઈ સાક્ષાત પરમાત્મા હોય અને તું દર્શન તને થાય છે તીર્થંકર પરમાત્મા, તું સમોસામાં બેઠો છો તો તું વિચાર કર કે તને એ ભગવાન જણાય છે કે ભગવાન જેમાં જણાય છે એ જ્ઞાન જણાય છે. બસ એટલો વિચાર કરતો. જો તને ભગવાન જણાય છે અને જો તારું જ્ઞાન જણાતું નથી, જેમાં ભગવાન જણાય એ જ્ઞાન તને ન જણાય અને જેમાં ભગવાન નથી પણ પ્રથમ એ તને જણાય તો એ અજ્ઞાન છે, તારું જ્ઞાન નથી. ખરેખર તો ભગવાન તારી જ્ઞાનની પર્યાયમાં જણાય એ જ તારું જ્ઞાન છે, છે તો એમ, પણ તને મારું જ્ઞાન જણાય છે ઉર્ધ્વપણે અને જ્ઞાન જણાતા આ જણાય છે એમ પણ તને આવતું નથી. જ્ઞાન જ જણાય છે તો ન્યાલ થઈ જા, પણ જ્ઞાન જણાતા આ જણાય છે તો વ્યવહાર કહેવાય. પણ જ્ઞાન જ ન જણાય અને એકલા તને ભગવાન જણાય તો એને ભ્રાંતિ, ભ્રમણા, અજ્ઞાન, વિખ્યાત કહેવામાં આવે. એવી રીતે વાણી દિવ્યધ્વની છૂટી તું સાંભળી રહ્યો છો તો વાણી તને જણાય છે કે વાણી જેમાં પ્રતિભાસે છે એ જ્ઞાન તને જણાય છે કે તને તો જ્ઞાન જણાય છે એમ લે તું, વાણી જણાય છે એમ નહીં. કોઈ ક્રોધ છો તો ક્રોધ તને જણાય છે કે ક્રોધ સંબંધે નું જ્ઞાન જણાય છે. જો ક્રોધ જણાય તો અજ્ઞાન છે અને ક્રોધ સંબંધે નું જ્ઞાન જણાય કે જે જ્ઞાન માં પાછો આત્મા જણાવો જોઈએ. હો, એકલી જ્ઞાન ની પર્યાય નહીં, એ શરત છે. મૂળ પણ કોણ આ વિચાર કરે છે? ક્રોધ થાય ત્યારે એકલો ક્રોધ થાય કે ક્રોધ નું જ્ઞાન થાય? સાચું કહેજો, થાય ખરું ને? મને ક્રોધ થયો એમ જાણવા આવ્યું કે નહીં? ક્યાં લાગે ખરો ને ક્રોધ આવી ગયો? આજે ઠીક નથી, એ બરાબર નથી, બરાબર? એ કોને પોકાર કર્યો? જ્ઞાને, બરાબર છે? તો એ જ્ઞાન આત્માથી અભિન્ન છે અને આ ક્રોધ છે એ દોષ છે. આ ઠીક નથી, ઠીક નથી કોને જાણ્યું? જ્ઞાને. તો જ્ઞાન તે આત્મા છે અને ક્રોધ તે અનાત્મા છે. જ્ઞાન અને ક્રોધ મેં એક ચીજ નથી. અરે જરાક વિચાર કરે તો લોજિક થી, ન્યાય થી બધું સમજાયું છે. હવે ગઈકાલે એક ક્રોધ માણસ ઉપર આવી ગયો, બપોર ઉપર ક્રોધ થઈ ગયો ગઈકાલે. અત્યારે તો કઈ ક્રોધ છે નહીં, એ તો ગઈકાલે ક્રોધ ગયો ગયો આવીને. હવે અત્યારે તમે વિચાર કરો કે આ બપોર ઉપર મને જરાક ગુસ્સો આવી ગયો તો કાલે, હે, એવું જ્ઞાન તમને થાય? ક્રોધ થાય એ ટાઈમ ગયેલો ક્રોધ આવે તો શું નક્કી થાય છે કે જ્ઞાન ભિન્ન ક્રોધ? અનુભવ થી સિદ્ધ થાય વાત છે. પણ જ્ઞાન ના પક્ષમાં આવીને ભાઈ તું કસાય ના પક્ષમાં કારો કાણું? મને કસાય થયો ક્રોધ થયો કે મને ક્રોધ થયો જ્ઞાન થયું? એ તો વિચારમાં નથી આવતું કે ક્રોધ થી એવું જ્ઞાન થાય છે અને જ્ઞાન તે આત્મા થી આરે અનન્ય છે અને ક્રોધ અનાત્મા માં થાય છે, માટે મારું સ્વરૂપ નથી. જ્ઞાન આત્મામાં થાય અને ક્રોધ અનાત્મામાં થાય. કે છે કે એ ભગવાન સંબંધી કે તેમની વાણી સંબંધી પર્યાયમાં તને જે જ્ઞાન થયું, જ્ઞાન થયું, જ્ઞાન કરવું ના પડે, જ્ઞાન થાય જ, ક્રોધ તો કરવો પડે અને જ્ઞાન કરવું પડે નહીં, જ્ઞાન તો થયા જ કરે, થયા કરે નહીં, સાચું કહેજો. જ્ઞાન રોકાય કોઈ દી? હું તમને કહું કે ભાઈ તમે એમ કરો ને, આ ક્રોધ ને રોકીને ક્ષમા માં આવો છો ને, એને બદલે આજે ક્રોધ નું જ્ઞાન કરવાનું બંધ કરી દો તો કરી શકશો તમે? કેમ? કે સ્વભાવ છે, સ્વભાવ નો નિરોધ ન થાય, ક્રોધ વિભાવ છે એનો નિરોધ પણ વિચાર કરે એ પામે, વિચાર ના કરે ખબર
નથી.
બસ ભગવાન સંબંધી કે તેમની વાણી સંબંધી પર્યાયમાં તને જે જ્ઞાન થયું, પર્યાયમાં જે તને જ્ઞાન થયું, થયું જ્ઞાન કર્યું નહીં, જ્ઞાન થયું તે જ્ઞેયને તું જાણે છે. ભગવાનની વાણીને કે ભગવાનને તું જાણતો નથી. આ આ બહુ કઠિન વાત છે, પણ અમૃત દેવી પછી આવી. આ તો વાત નિશ્ચયની છે, આ તો વાત નિશ્ચયની છે. નિશ્ચયની એટલે સાચી, પણ એ વાત કાઢી મૂકે. આ તો વાત નિશ્ચયની, આ તો નિશ્ચય. કઈક વ્યવહારની વાત કરો, કઈક વ્યવહારની વાત કરો. ખરેખર બધા જીવ પાત્ર છે, જે સમજે તે પાત્ર થઈ જાય. સમજાણું? વાણી સાંભળવાની લાયકા તો સંઘની પચીસ જીવમાં બધામાં આવી ગઈ છે, પણ જે સમજે તે સુપાત્ર બની જાય. તને જે જ્ઞાન થયું તે જ્ઞેયનું જ્ઞેયને તું જાણે છે, માટે માટે જ્ઞેય પણ પોતે, જો જ્ઞેય પણ પોતે અને જ્ઞાન પણ પોતે અને અનંત ગુણ ધામ જ્ઞાતા પણ પોતે. કે જ્ઞાન હું ને ક્રોધ મારું જ્ઞેય એમ ભાઈ એમ નથી. છોડી દે ક્રોધ ને, અમે જોવાનું ક્રોધ ને એક બાજુ રાખ ને, તો આત્માને જાણી લે ને. તને ક્રોધ નહીં લડે, આત્માને જાણવામાં ક્રોધ ક્રોધ મારી જશે અને જ્ઞાન આત્માની સંગ થશે. અરે તું બહારમાં ભટક ભટક કરે છે તો તારે ક્યાં જવું છે? પ્રભુ આવે છે ને, ભટકે દ્વાર. આ તો બધું ચાલી ગયું, તો ફરી આવ્યું આજે. ભલે વખત થઈ ગયો, કાલે 173 પાનું યાદ રાખજો.
પરમાત્મ જ્ઞાનમયી શાશ્વત પરમાત્મ.
पड़े पड़ा